તારીખ 22/3/1992 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 748 749 અને 750 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન તરંગ પ્રવચન નંબર 344
બાહ્ય પદાર્થ પ્રત્યેનું નિરસ પરિણામ થવા, જે કોઈ પદાર્થમાં આ આત્માને રસ આવતો હોય, સુખ બુદ્ધિ એ કરીને રસ આવતો હોય, તે પદાર્થમાંથી સુખ બુદ્ધિની નિવૃત્તિ થાય અને તેના સરળ સ્વરૂપે નિરસપણાને પામે એને અહીંયા ત્યાગ વૃત્તિ કહી છે. ત્યાગ વૃત્તિ એટલે મુમુક્ષુને સર્વસંગ પરિત્યાગ થાય એવી કોઈ શક્તિ નથી હોતી. કદાચ કોઈ જીવનો કશાય મંદ હોય, સહજ એવી પ્રકૃતિગત રીતે શક્તિ હોય, જુદી વાત છે, તો પણ સ્વભાવ સ્થિરતાપૂર્વક વિતરાગતાના સદભાવમાં રાગનો અભાવ થાય એ પ્રકારે એ ત્યાગ નથી થયો, એટલે યથાર્થ પ્રકારે નથી થયો એમ સમજવા જોઈએ. કર્યો હોય તો પણ મુખ્યપણે મુમુક્ષુ જીવે આત્મવિચાર, તત્વ વિચાર, એ વિચારને સાથે સાથે ઉદયમાં નિરસપણ થાય, ઉપેક્ષા થાય, ઉદાસીનતા થાય એવી વૃત્તિ ઉત્પન્ન કરવી, એ જ વિચાર સફળ થાય. એટલે કે આત્મવિચાર અને તત્વ વિચાર કરતા પણ જો એવો ને એવો રસ જીવ બાહ્ય ઉદયના કાર્યોમાં લઈએ તો એણે શું ફેરફાર કર્યો કે એને કઈ ફેરફાર કર્યો નથી. તત્વ વિચાર કરીને પણ વૃત્તિમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો હેતુ તો એ છે, તત્વ વિચારનો હેતુ એ છે કે પોતાના જે અનાત્મ પરિણામો છે એનું બળ ઘટે, રસ ઘટે તો બળ ઘટે, રસ ન ઘટે તો બળ ન ઘટે, અને તે વિચાર સફળ છે, તે તત્વ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે, અથવા પારમાર્થિક આશય જ્ઞાની પુરુષનો એ છે કે જો તમે તત્વ વિચાર કરતા હો, આત્મવિચાર કરતા હો, તો તમારા બાહ્ય ઉદયના પરિણામમાં જેને જેવું જે પ્રકારે ઉદય હોય તે બધાને એ સરખો નથી હોતો, પણ જેની પાસે ગોદડી છે અને ગોદડીમાં રાગ છે, ઝૂંપડી છે અને ઝૂંપડીમાં રાગ છે, અને મહેલ છે અને મહેલમાં રાગ છે, એ તો જે કાંઈ છે એ પૂર્વકર્મના ઉદય છે. પણ આ જીવને કેટલો રાગ છે, રાગ સંબંધ કેટલો છે, કેટલો બંધ છે
બરોબર,
અને એમાં પણ રાગ રસ એને બંધ કર્યો છે તત્વદૃષ્ટિએ. રાગોદગાર મહારસે, જેટલો રાગ રસ છે એટલો બંધ છે, એટલો પ્રતિબંધ છે. માટે રાગ રસ તૂટે એવું કહેવાનો જ્ઞાનીઓનો પરમાર્થ છે એમ કહેવાનો જ્ઞાનીઓનો પારમાર્થિક આશય રહેલો છે.
પ્રતિકૂળતા ગમતી નથી,
એનો અર્થ જ એ કે અનુકૂળતા ગમે છે. માન સન્માન અતિ રૂચે છે. આમ તો કોઈ એમ કે મને કઈ માનવું એવું કઈ નથી, હું કઈ મારે કેવું માન અપમાન માનવું એવું કઈ નથી, પણ અપમાન થાય ત્યારે ખબર પડે કે કેટલું અંદર શેખીન પણ થઈ ગયો, કેટલો જીવ દુઃખી થયો. એનો અર્થ જ એ છે કે એને માન ગમે ગમે છે, પ્રતિકૂળતાનો અણગમો છે. એનો અર્થ કે અનુકૂળતા મને ઘણી ગમે છે. આ તો સામે સામે જ વાત છે. એટલે તત્વ વિચારમાં તો બે જગ્યાએ ફરક પડે છે. જે રાગના વિષય છે અને જે દ્વેષના વિષય છે એ તો મોહ અવસ્થા છે. પ્રકાર જો મોહમાં ફરક પડે તો બે જગ્યાએ ફેર પડે, અને મોહમાં ફેર ન પડે તો એકેવાર ન પડે. પછી માને ભલે કે મને આ જગ્યાએ ફેર પડ્યો છે, ખરેખર એક જગ્યાએ ફેર એમ છે. એક સિક્કાની બે બાજુ જ છે, બે ભલે વાળા ફરતી હોય. રાગ હોય ત્યારે દ્વેષ ભલે, દ્વેષ હોય ત્યારે રાગ ન હોય. પણ છે બંને સાથે જ છે, એક છે ને બીજું નથી એમ કહેનાર એ વાતને યથાર્થ પ્રકારે સમજ્યા વગર કે છે. અથવા તો આત્મતત્વની અરુચિ એ અનાત્મ તત્વની રુચિ, રાગ અને રાગના વિષય ઉદ્ગત, અને દ્વેષ અરોચક ભાવ. એક આનંદ મૂલ્ય ગાય કે દ્વેષ અરોચક ભાવ તત્વદ્રષ્ટિ કેવું કહી દઉં. દ્વેષ અરોચક ભાવ એટલે આત્માની અરુચિ છે, એ આત્મા પ્રત્યેનો દ્વેષ છે. તો અમને ક્યાં આત્માની અરુચિ છે? અમને તો શાસ્ત્ર વાંચીએ છીએ, સમયસર વાંચીએ છીએ. અમને ક્યાં આત્માની અરુચિ હોય તો સમયસર થોડો વાંચીએ તો બહુ ઉભો રહે. તમે અનાત્માની રુચિ કેટલી છે એ વાત કરો, એટલે ત્યાંથી પકડાય છે. અહીંયા સમયસારથી તો નહીં પકડાય. સમયસાર વાળી આત્મા છે એટલે તમને એમ લાગશે કે ના ના મને વાંધો નથી. પણ તને અનાત્મ ભાવ અને અનાત્મ પદાર્થોની રુચિ કેટલી છે એટલી તને આત્માની અરુચિ છે, એટલો તને આત્મા પ્રત્યે દ્વેષ છે. આવું સમીકરણ છે, ઇક્વેશન કે છે ને, આવું સમીકરણ છે. આગળ તત્વદૃષ્ટિ હોય, સાચી સમજણ હોય તો થાપ ન થાય. નહીતર જીવ પોતાના પરિણામ વિશે જ થાપ ખાતો આવ્યો છે, પોતે જ પોતાથી છેતરાતો આવ્યો છે, પોતે જ થાપ ખાતો આવ્યો છે. એટલે તો મિથ્યાત્મે ભૂલ કીધી છે. મિથ્યાત્મે બીજી વાત નથી કરી, એ ભૂલ છે કે જે તારે નજરમાં આવતી નથી. એમ હા, બહુ મોટી ભૂલ છે. અનંત સંસારનું પરિભ્રમણ કરાવે એવી મોટી ભૂલ હોવા છતાં નજરમાં નથી આવતી. કેમ કે ભૂલથી થાય છે, પરિણામ ભૂલથી થાય છે. એટલે તો ગુરુદેવે ત્યાં સુધી એ વાત લીધી કે જેને મિથ્યાર્થનું મિથ્યાત્મનું યથાર્થ જ્ઞાન થાય તેને મિથ્યાત્મ રહે નહીં. મિથ્યાત્મ છૂટી જાય. કેમ કે ભૂલની સમજણ જ ભૂલને ભાંગે છે. ભૂલ ભાંગવાનો બીજો કોઈ જગતમાં ઉપાય નથી. ભૂલની સમજણ ભૂલને ભાંગે છે.
પ્રતિકૂળતા રીતિ નથી, પ્રતિકૂળતામાં અનુભવ થાય છે. તો એમાં રસ કેવી રીતે, રસ બીજો પ્રશ્ન કેવી રીતે પકડ્યો?
ત્યાં દ્વેષ ચિકાસ છે કે નહીં? ત્યાં જે પરિણામની ચિકાસ છે ને એ રસ છે, વજન છે એ રસ છે. પરિણામ જલ્દી છૂટે નહીં. એ પરિણામ છોડવા હોય તો જલ્દી છૂટે નહીં. લાલ લંબાઈ આપે, ત્યાં વજન વધારે રહે, એની કિંમત વધારે દેખાય, મૂલ્ય વધારે ભાસે. અને રસને વિચારીને પકડવો છે કે અનુભવીને પકડવો છે? રસ અનુભવનો વિષય છે. તો અવલોકન કરે એ જ રસને પકડી શકે, માત્ર વિચાર કરે રસના વિષયની અંદર એના કેટલા પડખા છે એ નહીં સમજી શકે.
બરાબર.
નાયથી જ અનુભવ પદ્ધતિ શરૂ થાય છે. જ્યાં રસનું વિજ્ઞાન શરૂ થાય છે ત્યાંથી અનુભવ પદ્ધતિ શરૂ થાય છે. કેમ કે એ વિચારથી નહીં પકડી શકાય. એ કષાય પરિણામમાં કષાય રસ કેટલો એ પકડવું હોય તો એનું અવલોકન કર્યા સિવાય બીજો કોઈ એને સમજવાનો ઉપાય નથી. જેમ તરતા શીખવું હોય તો પાણીમાં પીડ્યા વિના કોઈ તરતા શીખી શકે
નહીં.
જમીન ઉપર કસરત કરે દે નાખો
વેલાને
ચોપડીઓ વાંચે તો બધી એની ચર્ચાઓ કરે એના નિષ્ણાતો હારે બધું સમજે આવડે તરતા એને કોઈ દી ન આવડે અને પાણી પડવું જ પડે તો જ તરતા શીખે. એ અનુભવ જ્ઞાન છે. એમ આ નાસ્તિથી અનુભવ જ્ઞાન શરૂ થાય. તો નાસ્તિનું જે અનુભવ જ્ઞાન છે ત્યાં પણ પ્રેક્ટિસ નાસ્તિમાં ઊભો છે એ કરતો નથી. અનુભવના વિષયરૂપ આત્મા જે અનુભવ જ્ઞાને કરીને ગ્રહણ થાય છે એ કેવી રીતે ચૈતન્ય આત્માનું ગ્રહણ થાય? કાલ પર આપણે તમારામાં પ્રશ્ન થયેલો હતો કે ચૈતન્ય સ્વરૂપ આત્માનું ગ્રહણ કેવી રીતે થાય? એ ગ્રહણ કરવું એ તો અનુભવનો વિષય છે. તો ઉલટું ગ્રહણ કેવી રીતે કરે છે? દ્રષ્ટાંતે પૂછી લીધું કે ઉલટું ગ્રહણ કેવી રીતે કરે છે. એવી રીતે શું ઉલટું ગ્રહણ કરો? હા, રસ રુચિ હોય તો ગ્રહણ થાય, પછી બધું ચર્ચા ચાલે. હા, લક્ષ્ય હોય રસ હોય, કારણ કે લક્ષ્ય હોય એની મુખ્યતા હોય, મુખ્યતા હોય એનું લક્ષ્ય હોય, એનો જ રસ થાય, એની જ રુચિ થાય અને એનું જ ગ્રહણ થાય. અને એ બધું મૂળમાં જરૂરિયાત ભાષી હોય તો થાય, સહેજે સહેજે જરૂરત હોય તો ન થાય, ન જરૂરત હોય તો ન થાય. એમ છે ક્યાંય ક્યાંય ખોવાઈ જાય. જો આનંદ નો સાગર હોવા છતાં છાપાય પડતું દેખાતો નથી. આવડો મોટો આનંદ નો સાગર છે ને કેમ છાપો દેખાતો નથી? સામુદો વિમુખ થઈને ચાલે છે ત્યાંથી દેખાય.
શરીરમાં કોઈ પીડા થાય, શરીરમાં પીડા થાય, માથું દુખે, પેટમાં ગટોળ થાય, ડાયરિયા થાય, તે વખતે એ બાબત એનાથી કઈ પરિણામ બીજી બાજુ જતા જ નથી
હોતા. પણ હવે એ તો બધું ફેરવું તો પડશે ને. એ તો બધું સામાન્ય બધા એમ થાય છે. હવે અહીંયા આવ્યા છીએ ત્યારે આ વિષય એવો છે કે જે જગતમાં સામાન્ય રીતે જે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એમાં ફેરફાર કરવા માટેની આ વિચારધારા છે. અને આ વિચારધારામાં જેને આવા વિચાર કરવાની વૃત્તિ થઈ છે એને એના રસમાં ફેરફાર થવો ઘટે છે એમ કે છે. તો જ તે વિચાર વૃત્તિ સફળ છે, નહીં તો તે નિષ્ફળ છે. એ છે કે જ્યારે એના એ વિચાર વૃત્તિ જે છે કે રસ શું કરવા આવે છે, સુખને કારણે આવે છે, શું છે નથી કરતો. જે પરિણામ દુઃખદાયક છે અને જે પરિણામના વિષયભૂત જળ પદાર્થો સુખથી શૂન્ય છે એમાં સુખ ભાસે છે એ ભ્રાંતિ છે, ચેતરામણ છે. જાગૃતિ તો આ વિચાર વૃત્તિ કરીને આવવી જોઈએ અને જો આવે એટલી જાગૃતિ તો નિરસપણ આવ્યા વિના પ્રશ્ન રહ્યો વેદનાનો ભાઈ ને એમ કે છે કે ભાઈ જ્યાં પ્રસાદતા આવી એટલે પછી ત્યાં ને ત્યાં આવીએ છે, પરિણામ ત્યાં ને ત્યાં રહે છે. પણ એ વખતે પણ પુરુષાર્થ પર અવલોકનનો કર્તવ્ય છે કે વેદનાની સત્તામાં જ્ઞાન છે, જ્ઞાનની સત્તામાં વેદના છે. જો વેદ્ય વેદક ભાવે ભેદજ્ઞાન ન કરવામાં આવે તો કોઈ રીતે એ વેદનાના એકત્વ પરિણામથી મુક્ત થઈ શકાશે નહીં. અને અસતાનું દુઃખ ભોગવે છૂટકો છે. ન ગમતું હોય ને અણગમો હોય તો પણ ભોગવવું જ પડે એ વિજ્ઞાનથી છૂટી ન શકાય. ત્યાં સુખ નો અભાવ છે, સુખ થી શૂન્ય છે.
જે સુખ ની લાગણી થાય
છે ખરેખર સુખ પૂર્ણ છે. તો દ્રષ્ટાંત આપવાનું છે અહીંયા સમ્ય જ્ઞાન દીપિકા નું, કે કૂતરો હાડકું ચાલે છે અને લોહી નીકળે છે એના પેઢામાંથી, માને છે કે હાડકામાંથી લોહી આવે છે, મને મીઠું લાગે છે. એવું છે કે સામે તો સુખનો અભાવ છે, સુખ તો શૂન્ય છે, પણ પોતાનો રસ છે, સુખની કલ્પનાયુક્ત પોતાનો જે રસ છે તે રસે કરીને જીવને એમ લાગે છે કે મને સુખ થાય છે અને એનું ફળ આવે છે દુઃખ પશ્ચાત સુખ દુઃખ તે સુખને અને એમ લાગ્યું કે આ મીઠાઈ ખાવા છે મને સુખ છે, તો ગાડું ભરીને ખાઈ જાય ને. ખાલી ભરીને શું કરવા, ગાડું ભરીને ખા, ઓગણું ખાઈ તો હવે સુખ થશે. એ છે કોઈ પદાર્થમાં વાસ્તવિક સુખ હોય તો એવું બને જ નહીં કે સુખ ભોગવતા ભોગવતા છોડવાનો વાળો આવે, બને જ નહીં. એ અનુભવની યુક્તિ છે. એટલે એ જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. જો એમ ન થાય તો એ જ્ઞાનીના કહેવાના પારમાર્થિક આશયને સમજો. વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી દુનિયાએ હાલ સ્વજ્ઞાન વિચારવાનું ઘટે છે. હમાલાલભાઈએ એને મારફત સૂચના મોકલી છે કે લલ્લુજી વગેરે મુનિએ અત્યારે 2-4 ઘડી આખા દિવસમાં સ્વજ્ઞાન શાસ્ત્રનું અધ્યયન કરવું. કેવી રીતે કરવું? કે શાંત અને વિરક્ત ચિત્તથી. આ તો સ્વજ્ઞાન માટે લખ્યું, પણ કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરવા બેસીને ત્યારે ચિત્ત શાંત હોવું ઘટે છે. અશાંત ચિત્તથી સ્વાધ્યાય કરવામાં સ્વાધ્યાયમાં ચિત્ત લાગતું નથી. અથવા જે કલ્પિત પરિણામે કરીને અશાંતિ છે, અશાંતિ શેનેથી છે? જીવને જ્ઞાને કરીને અશાંતિ હોય નહીં ને થાય નહીં. જ્ઞાન એક એવી ચીજ છે કે એમાં અશાંતિ ને દુઃખ થવાનો પ્રશ્ન નથી. જે અશાંતિ કે દુઃખ થાય છે એ તો અજ્ઞાને કરીને ને કલ્પના એ કરીને થાય છે. આવી એટલે એ કલ્પનામાંથી ન છૂટે તો વાસ્તવિક તત્વ જે શાસ્ત્રની અંદર આગળની અંદર રહ્યું છે એ વિચારી શકતો નથી. અને વિરક્ત ચિત્તથી જે રસ છે એ તોડવાની વાત થાય. ઘણા રસવાળા પરિણામે શ્રુતની ઉપાસના થઈ શકતી નથી. જે શ્રુતમાં વિભાવ રસ તોડવાનું વિજ્ઞાન છે એ શ્રુતને ઉપાસનું હોય તો એને વિરક્ત ચિત્તથી ઉપાસના જોઈએ. આ સાથે સાથે જે છે એ મેળવે, નહીંતર તો શું કરે કે શુષ્ક જ્ઞાનમાં એ ખબર નથી પડતી. આપણે તો જ્ઞાન કરીએ છીએ ને, આપણે તો આગળનું મોટા મોટા શાસ્ત્રોનું જ્ઞાન કરીએ છીએ, પણ તારું વિરક્તપણું કેટલું થયું, રસ કેટલો ઘટ્યો એ તો જુઓ. એ જો સાથે સાથે ન થતું હોય તો યથાર્થ વિધિએ એ શાસ્ત્ર અધ્યયન થતું નથી અને એનું ફળ પણ યથાર્થ નથી. એનાથી તને શાંતિ નહીં આવે.
ચંચલતા
ઓછી કરવાના પ્રયોગ તો ઘણા છે, પણ સામાન્યપણે તો જીવને તત્વ વિચાર છે પણ ચંચલતા ઘટવાનું પહેલું સાધન છે. આત્મવિચાર છે, તત્વ વિચાર છે, એ સુંદરતા પ્રકારનું સાધન છે. નિવૃત્તિ ક્ષેત્ર છે એટલે સમય એવો રાખ્યો, સવારે ઘાય ઘાય કરીને ભાગતા હોય સાડા નો કે સાડા જાય, સવારમાં વહેલું સાધન કરવામાં પરોડીએ સાડા પાંચથી સાત ભક્તિ થાય, પછી સાત થી સાડા નો અઢી કલાક કરવાના, સાડા નો થી સાડા અગિયાર બે કલાક છે, ચોખ્ખો સાડા ચોખ્ખો સ્વાધ્ય. સાડા પાંચ થી સાત ભક્તિ નથી પરિચય નથી એમ તો પછી બહુ ભરસુખ પણ બરાબર નતો લાગતો, પછી માનો કે બપોરે સાડા ત્રણ થી સાડા પાંચ બે કલાક બીજા છે, પછી પાછું સાત થી સાડા નવ અઢી કલાક બીજા છે, તો શું છે કે જે અધ્યાયમાં તો જે તત્વોનું ગ્રહણ થાય, જે વસ્તુ સમજાય એને પચાવવાનો પણ સમય જોઈએ. હા, પણ એ અડધી કલાક કોઈ ફરજિયાત નથી, એવું કોઈ કડક વાત નથી. એમાં તો શું છે કે કોઈ પછી ઓલા તબિયતને કારણે આરામ કરવા આવી જાય, કે કોઈ રવા ફરવાને બાને આવી જાય, બધા કોઈ ઉદ્દેશથી પણ ઘણું તો કંઈક રાખે મને સંસ્થાકીય રીતે, પણ બહુ હાર્ડન ફાસ્ટ ન હતા, જમીન જેવું હતો તો એટલું હાર્ડન ફાસ્ટ. હા, તો પછી કંઈક બીજો હેતુ છે એમ કે પહેલી બે લીટી છોડી દે. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સત્સૃત્વ ઉપાસનીય છે, લીખ્યું છે. જેને સત્સમાગમ કરવો હોય, તત્વો ચર્ચા વાર્તા શ્રવણ એ, અને જેને શાસ્ત્ર અધ્યયન કરવું હોય એ સાંભળવું હોય, એને ઇન્દ્રિયોના નિગ્રહ કરવો, ઇન્દ્રિયોના ઘોડા છૂટા મૂકે, એ સત્સૃષ્ટિની ઉપાસના અને સત્સમાગમની ઉપાસના નહીં થાય. કૃષ્ણ કહ્યું છે જો નિગ્રહ ન કરે તો રસ તીવ્ર થવાનો છે. જ્યાં વિભાવ રસ તીવ્ર થાય છે ત્યાં સ્વભાવ રસથી દૂર જવાય છે, તો સ્વભાવ રસ કેળવવાર છે, પણ એને વિભાવ રસ મંદ થવો એ અનિવાર્ય છે. અને વિભાવ રસ મંદ થવામાં બીજો ફાયદો એ છે કે સાથે સાથે જીવને દર્શન મોહનો ભાવ પણ ઘટે છે, કાર્યક્રમોના રસની સાથે દર્શન મોહના રસને પણ અનુભવે અવિનાભાવે.
891 માં પણ એ જ લખ્યું છે.
નિગ્રહ પૂર્વક સત્સંગમાં સત્સાસ્ત્રથી પરિચિત થજો. તમારા સમીપ પાસે મુમુક્ષુઓનો ઉચિત વિનય ઈચ્છીએ છીએ. પોતે પાસે પર્યુષણ ના દિવસો શું આપણે આવે છે ને, ધાર્મિક મહોત્સવમાં માણસ ઉજી જાય એટલે સાદા ભોજનને બદલે મીઠાઈ બનવા માંડે, અને જેને રસના પરિણામના ઠેકાણા ન હોય એને તો પછી ત્યાં કોઈ રોકનાર તો છે, પોતે પોતાને રોકે. હવે ખાવા પીવામાં સરખા રસવાળા પરિણામ થાય અને પાછો સ્વાધ્યાયનો ટાઈમ થાય અને સ્વાધ્યાય કરવા બેસે અને એને ગુણ થાય, ક્યાંથી બનવાનું કઈ ગુણ? એ વખતે એને નિરસ પરિણામ, અને એમાં પણ વધારે સારી ચીજ હોય તો વધારે નિરસ પણ આવવું જોઈએ. જો માણામાં વધારે સારી ચીજ આવે તો વધારે નિરસ પણ માવો. એ જાતની અંદરમાં પરિણામની પ્રેક્ટિસ જો ચાલે તો આ અધ્યયન ગુણકારી થશે, નહીં તો શુષ્ક જ્ઞાન થયા વિના અવગુણ થશે. ગુણ થવાને બદલે અવગુણ થશે, આત્માને નુકસાન થશે. બીજા કોઈને નુકસાન નહીં થાય પણ આત્માને નુકસાન થશે, અને એ નુકસાન આ જીવને અશાંતિને દુઃખનું છે. તારે દુઃખને અશાંતિ જોઈએ છે કે નહીં એનો વિચાર કરજે. સીધી વાત તો આ
સ્વાસ્થ્યને
અનુકૂળ છે, વધારે ખાતે
વધી જાય.
એ પણ દેહાત્મા બુદ્ધિ વાત થઈ ગઈ ને કે આનેથી શરીરની અનુકૂળતા રહે છે, તે શરીરને પોષણ મળે છે. તો જે ચીજથી શરીરને પોષણ મળે છે એમાં એને રસ આવ્યો, દેહાત્મા બુદ્ધિ તીવ્ર થઈ. માર્ગ તો બહુ જાગૃતિનો છે. ચોખ્ખી વાત એ છે માર્ગ ઘણી જાગૃતિનો માર્ગ છે. જાગૃતિ છે એટલી જ મુમુક્ષુતા સમજવા યોગ્ય છે. જાગૃતિ નથી તો મુમુક્ષુતા પણ નથી એમ સમજવા યોગ્ય છે. સાતસો પચાસમો પત્ર નંદુજી અને દેવકરણજી ઉપરનો છે. સંપ્રદાયમાં એમનો વિરોધ થયો છે. શ્રીમદજીને અનુસરવા જતા, એમનો સમાગમ કરવા જતા સંપ્રદાયમાં એમનો વિરોધ થયો છે. તો એ વિરોધ કરનારા જીવો પ્રત્યે પણ કેવી રીતે વર્તવું એમને માર્ગદર્શન કરવા. મુનિશ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય, શું કહે છે, જે વિરોધી લોકો છે એ સહેજે મળી જાય. ઉપાસનમાં જતા હોય કે રસ્તામાં જતા હોય કે મંદિર દેરાસર જતા હોય એ મળવાનું થાય, અથવા એ લોકો ચાઈને મળવા આવે અમારે તમારી સાથે વાત કરવી છે તો સમાગમ કરવામાં શું વાણી છે? અમારે કઈ એથી દૂર જવાનું કારણ નથી. તમારે મળવાનું બને તો સહેજે એ મળવાના ઈચ્છે તો મળવું, સહેજે મળવાનું થાય તો પણ મળવું, મળવાથી દૂર ભાગવાની જરૂર નથી, એમાં કોઈ તમને નુકસાન નથી. કદાપી વિરોધ વૃત્તિથી એ લોકો સમાગમ કરવા કરતા હોય તો હવે આશય વિરોધ ન કરે લઈને આવે, હવે આપણે આ લોકોનો વિરોધ કરવા જવું છે એમ કરીને મળવા આવતા હોય તો મોકળ મળવામાં શું હાની છે કે એ શું નુકસાન કરવાના છે? તમારા આત્માને શું નુકસાન કરવાના છે? તમારે તો તમારી સાચી સમજણ સાથે સંબંધ છે. એ લોકોના વર્તાવ સાથે, કહેવા નહીં કહેવા સાથે કઈ સંબંધ નથી તમારો. તમને શું હાનિ છે એનાથી?
બરોબર
કે તમને એનાથી કોઈ હાનિ નથી, અથવા કોઈને કોઈથી હાનિ નથી. ખરેખર તો હાનિ તો પોતાના પરિણામથી જ પોતાને થાય છે. આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે ત્યાં સૌ પરાભવ છે. શું કહે છે? આપણે એની સાથે વિરોધ દ્રષ્ટિએ વર્તવું નથી કે એનું અહિત થાય એવા લક્ષ્યથી આપણે કોઈ વાત વિચારવી નથી. એનું પણ હિત થાય, એ પણ સન્માર્ગને પામે, એ પણ સન્માર્ગની નજીક આવે, એ પણ સત્પુરુષની નજીક આવે, એટલો દૃષ્ટિકોણ રાખીને વર્તવું. તો આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી અને અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે ત્યાં સ્વપરાભવ છે. પછી આપણે આમ નથી એ પ્રકારે કોઈ પરાભવ નથી. ત્યાં સો પરાભવ છે, પરાભવ એટલે હાર. માત્ર ઉદીરના કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી, એટલે સામે જાણીને તમારે મળવા જવું એ કોઈ જરૂરી વાત નથી, એવું કોઈ કારણ નથી. હવે પોતાની વાત લઈએ છે કે વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા, આજનો પ્રશ્ન કરે, તમને મળવા આવે એ પ્રશ્ન કરે, તમે કેમ એને મળવા ગયા? વડવા આવ્યા ત્યારે, જયારે વડવામાં આવ્યા ત્યારે તમે કેમ સામે ચાલીને ત્યાં ગયા હતા મળવા? આ ખંભા થશે, લલુજી ખંભા થશે, અને શ્રીમદજી વડવા આવ્યા હશે એક માઇલ છે ત્યાંથી, તો ત્યાં તમે કેમ ગયા? આ પ્રશ્ન બધા થશે તમારી સામે કે તમે સાધુ છો, કેમ એની મળવા ફરો છો? એ વડવા આવ્યા ત્યારે કેમ ગયા તમે? આવી રીતે પ્રશ્ન થશે તમારી સામે. ભણવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનો પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે. તો હવે એને શું જવાબ દેવો તમારે? કે તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીચ્યા છીએ. શું કહેવું? તે વખતે આ બધા ઝઘડા ચાલતા હતા એટલે સર્વકાળે ચાલે છે. ઋષભદેવ ભગવાનના વખતથી ચાલુ થઈ ગયું છે, પંચમ કાળ છે ને, પેલા આદિનાથ ભગવાન ત્યારે તો સતયુગનો પ્રારંભ હતો, ચોથો આરાનો પ્રારંભ હતો. ચોથો આરા માં છે જેમ જેમ ચોથો આરોગ્ય એમ કાળ ઉતરતો આવ્યો છે, આયુષ ઘટતા આવ્યા છે. હા તો સારામાં સારો કાળ જણાય ચોથા આરાનો પ્રારંભ ત્યારે એમ છે કે તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ. તમે ધાર્મિક ક્ષેત્રમાં વાત કરો છો ને, તો ધાર્મિક ક્ષેત્રમાં તો આત્મહિતની કામના વાળાનું ધાર્મિક ક્ષેત્ર છે. અમે અમારા આત્મા માટે આ દીક્ષા લીધી છે. તમે કોઈ વાત કરો તો આત્મહિતની મુખ્યતા વાત કરો. આત્મહિતની મુખ્યતા છોડીને તમે કોઈ વાત કરો પણ આ ક્ષેત્રમાં કેવી રીતે ઉચિત છે? તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ અને કરવા યોગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ એને એમ કહેવાય કે જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ એના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતિતિ કરી દેશો, તમે એને મળો તો ખરા, તમે અમને વધુ આવો છો કે તમે કેમ ત્યાં જાઓ છો ત્યાં? પણ તમે તો એને એકવાર મળી જુઓ કે આ મળવા જેવા છે, એનો સમાગમ કરવા જેવો છે કે સમાગમ નથી કરવા જેવો, તમે મળીને નક્કી કરો ને એમ કહેવાય.
પ્રતિજ્ઞા આપી દઈએ તમારે જાણવું નહીં. એમાં એવું છે કે તમે ચોખ્ખા માલના વેપારી છો અને બાજુમાં ભેળસેળના માલના વેપારી છે, એને ખબર નથી કે એ દુકાને ગરા ચડશે પછી મારી દુકાને નથી આવવાનું. એક જ ભાવમાં ચોખ્ખો માલ મળતો હોય અને ભેળસેળ વાળો મળતો હોય તો જ્યાંથી ખબર ન હોય ત્યાં સુધી તો લઈએ, પણ એકવાર ચોખ્ખો માલ ચાખી જાય તો ભેળસેળ વાળો ક્યાંથી મળતો હતો, ઉભી બજારે હાથી ગાંડો થયો હોય તો ગામડામાં હાકડી બજાર હોય ને, હાથી હાલે એટલે આખી બજાર ભરાઈ જાય. જો હાથી ગાંડો થયો હોય અને ભાગવું પડે તો દેરાસર ને મસ્જિદ બે હામા હામા હોય તો ભાગીને ક્યાં જવું કે મસ્જિદમાં જવું, દેરાસરમાં જવાનું જૈન ના દેરાસર. એટલો વિરોધ કરેલો હિન્દુ લોકો કે મુસલમાન નો પક્ષ કરો પણ જૈન નો પક્ષ નહીં કરો. એમ એનો અમારે પક્ષ કરવાનો વારો આવે તો તમે મુસલમાન નો પક્ષ કરજો પણ જૈન નો તમે હિન્દુ ભટ્ટી જૈન થઈ જશો. હિન્દુ ભટ્ટી મુસલમાન નહીં થાય પણ હિન્દુ ભટ્ટીને જૈન થઈ જશો તમે. કાંઈ ત્યાં ન જાઓ, ભૂલથી ત્યાં ન જાઓ. એક વાર આવા તો જો કે મારી જાય કોઈ વાર તમે આવીને પ્રતિતિ કરી દોશો કે તેમના આત્માની દશા કેમ છે અને તેઓ આપણને કેવા ઉપકાર ના કરતા છે. હાલ એ વાત આપ જવા દો, એમને એમ શું મારી વાત જવા દો. વડવા સુધી સહેજે પણ જવું થઈ શકે છે, છલ્લે જાય તો અડધો માલ જાય સાધુ જંગલમાં. અને આ તો જ્ઞાન દર્શનાદિના ઉપકાર પ્રસંગમાં જવું થયું છે, અમે તો જ્ઞાન પ્રાપ્તિને પસંદ કરી રહ્યા છીએ. એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો પડતો નથી. અમે તો આચારનો ભંગ કર્યો છે મુનિપણામાં, એવો તો કોઈ તમારે ખસ્તો લેવાનું કારણ અમારા માટે નથી. રાગ દ્વેષ પરીક્ષણ થવાનો માર્ગ જે પુરુષના ઉપદેશે કાંઈ પણ સમજાય એવો શું લખે છે. રાગ દ્વેષ પરીક્ષણ થવાનો માર્ગ જે પુરુષના ઉપદેશે કાંઈ પણ સમજાય, થોડો પણ સમજાય અથવા પ્રાપ્ત થાય તે પુરુષનો ઉપકાર કેટલો. સજ્જન માણસ તો તરસ લાગ્યો હોય ને પાણી પાય એનો ઉપકાર માને. તો જે સંસાર પરિભ્રમણનો આંકો ઓછો કરાવે એવી કોઈ વાત કરે, જન્મ મરણનો એના જન્મ ઘટમરણ ઘટાડે એવી કોઈ વાત કરે તો એનો ઉપકાર કેટલો એમ કે. અને તેવા પુરુષની કેવા પ્રકારે ભક્તિ કરવી કે તમે શાસ્ત્રાદિથી વિચારી જુઓ, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આવા પુરુષ મળે તો એની કેટલી ભક્તિ કરવી.
બરોબર,
વિનયનો માર્ગ કેવો છે એ શાસ્ત્રમાં છે. ઉત્તરાધીન પણ આપણે 10-42 માં એ વાત લીધી છે, વિનય કરે ભગવાન 10-42 માં આપ્યું છે. કેટલો વિનય કરવો એ વિચારી જુઓ. અમે તો કાંઈ તેવું કરી શક્યા નથી, અમે તો એટલો વિનય નથી કરી શક્યા કેવો, કેમ કે તેમણે પૂછે એમ કહ્યું હતું કેમ અમે એટલો વિનય નથી કરી શક્યા, તો અમને સીધું એમ કહ્યું હતું. ત્યાં જે અવતરણ ચિહ્નમાં છે એમને સીધી સૂચના આપેલી છે કે તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે ભલે તમે મુનિ નથી તો ભિક્ષાધારી તો છો ને, વેશધારી તો છો ને મુનિના, કે બાય આ અવિરતી પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય ગ્રંથના વેશમાં છીએ. તમે મુનિના વેશમાં છો, ભલે તમે અંદાની જ્ઞાની હોય અને એ રીતે વંદન કરવા યોગ્ય હોય તો પણ બાહ્ય વ્યવહાર એવો છે કે તમારે વંદનાદિ વ્યવહાર કરવા યોગ્ય નથી. તમે જો વંદનાદિ વ્યવહાર કરો તો મુનિઓના સંઘમાં તમારો વિરોધ થયા વિના, કે તમે દીક્ષા સાધુની લીધી અને ગૃહસ્થને વંદન કરો છો, કવિરતેને વંદન કરો છો, ત્યાગી થઈને જેને ત્યાગ નથી એને વંદન કરો છો, આ તમારો વ્યવહાર બરાબર નથી. અને તે વ્યવહાર પણ તમારે સાચવવો, તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો પસંદ નથી, માટે રાખવા યોગ્ય છે. અને ઘણા જીવોને તે સંશયનો હેતુ નહીં થાય, નહીં તો બીજા શંકા કરશે તમારામાં. અને અમને કઈ વંદનાદિની અપેક્ષા નથી, તમે અમને વંદન કરો એવી કોઈ અમારા ભાવમાં અપેક્ષા નથી. એટલે તમે વંદન નહીં કરો તો અમને કઈ એવું નહીં લાગે કે આ કેમ વંદન કરતા નથી, વિનય કરતા નથી. પછી શું કરતા હતા મનુજી? એકાંતમાં જતા હતા એમને વંદન કરવા, બધાની વચ્ચે વંદન કરે, પ્રતિકારનું કારણ થાય ને ઝઘડાનું કારણ થાય, એમની રૂમમાં એકાંતમાં બેઠા હોય ત્યાં આજ્ઞા લે કે વંદન કરવા આવે, મારાથી નહીં રહેવા, મારે તો વંદન કરવા છે, આપણે બધાની વચ્ચે ના પડે તો કાંઈ નહીં, એકાંતમાં વંદન કરાય. ઠીક છે, એની તો ભક્તિ બહુ ઉત્તરી પુરુષ છે. આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સાચવો હતો, શું કે છે, આ પ્રકારે જેમણે અમારી સાથે સામાન્ય વ્યવહાર પણ સચવાયેલો હતો, સાચવાને પણ સચવાયેલો હતો, તેમની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ તે તમે વિચાર કરો. જુઓ, એને વંદનાદિની અપેક્ષા નથી, એની દ્રષ્ટિ કેવી રહેશે એનો કાંઈક તમે થોડોક તો વિચાર કરો. કદાપી હાલ તમને તે વાત નહીં સમજાય, કદાપી હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ ઉપર પણ સમજાશે, એ વાતમાં તમે નિસંદેહ આવો. કદાપી હાલ આ વાત તમને કદાચ ન સમજાય, કાંઈ વાંધો નહીં, આગળ ઉપર સમજાશે, પણ તમે અત્યારથી એમાં શંકા ન કરો, ખોટી શંકા મારા ઉપર ન કરો એમ કહેવાય છે. કઈ પણ સમજાય, સમજાય છે, કઈ થોડા અંશે પણ સમજાય, એ તો કહેતા કેવું છે કે કોઈ અંશે પણ તમને સમજાય, આનું રહસ્ય પારમાર્થિક રહસ્ય તો આત્મનિત થશે, બધું સમજાય તો તો ન્યાલ થઈ જશે, પણ થોડા અંશે પણ સમજાશે તો એ આત્મનિતનું કારણ થશે. બીજા કઈ સત્માર્ગ રૂપ આચાર વિચારમાં અમારી શિથિલતા થઈ હોય તો તમે કહો. હવે શું કહે છે, બીજો જે મુનિપણાનો વ્યવહાર છે એમાં અમારી કોઈ શિથિલતા તમે જોતા હો તો તમે જરૂર અમને કહો, અમે કોઈ એ શિથિલતામાં આવવા માંગતા નથી. જો આ વેશ અમે ધારણ કર્યો છે તો આ વેશની યોગ્ય જે કોઈ ક્રિયા છે એમાં કોઈ અમે શિથિલતાનું આવવા દેવા માંગતા નથી, કેમ કે તેવી શિથિલતા તો તૈયાર વિના હિતકારી માર્ગ પમાય નહીં એમ અમારી પણ દ્રષ્ટિ છે. અમારી દ્રષ્ટિ શિથિલ થવાની નથી, અમારી દ્રષ્ટિ પણ એવી છે કે બને એટલો વિષય કે કાયનો ત્યાગ રાખવો, કેમ કે એમાં રસ લેવા જેવું છે નહીં. અને જેટલો રસ લઈએ એટલો આરામ પરિગ્રહનો વિકલ્પ આવ્યા વિના રહેવાનો. આ જીવને સુખ બુદ્ધિ હોય તો સુખના વિષયો મેળવવા માટે આરંભ પરિગ્રહ એને રસ બીજો ચડશે, એટલે એ વૈરાગ અને ઉપશમના કાળ છે. આરંભ પરિગ્રહ છે એ વૈરાગ ઉપશમના કાળ છે. પોતે તો નિવૃત્તિ લેવા માટે મુનિપણું છે, મુનિપણું એટલે કોઈ એનું મુનિપણું નથી, પણ નિવૃત્તિ તો છે, બીજી કોઈ સાંસારિક પ્રવૃત્તિ નથી. તો આત્મસાધન કરવા માટે સ્વાધ્યાય વિચાર ધ્યાન સમાગમ સત્સમાગમ એના માટે તો અવકાશ છે એમ કહેવું છે.
એ અમારી દ્રષ્ટિ છે, એ આદિ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું, અને તેમના પ્રત્યે અદ્વેષ ભાવ છે એવું ખુલ્લું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તમારા વૃત્તિએ તથા રીતિએ તેમના પ્રત્યે દ્વેષ ભાવ નથી. ભલે તમે દ્વેષ કરતા હોય તો પણ અમારે દ્વેષ નથી એવું ખુલ્લું તેમના ધ્યાનમાં લક્ષમાં સમજણમાં આવે એવી વૃત્તિએ તમારે એની સાથે વ્યવહાર રાખવો ને વર્તવો. તમારે એવો વ્યવહાર ન રાખવો કે એ દ્વેષ કરે છે માટે તમે સામે દ્વેષ કરો, એવો વ્યવહાર ન
રાખવો. એવું માર્ગદર્શન
તો અમારાને એમ થાય કે નથી કઈ આવું તો સામાન્ય રીતે ન બને એવું આ અસામાન્ય વર્તન છે. અસરળતા પ્રત્યે માણસ અસરળતા કરે તો ભાઈ આડે લાકડે આડે રહે, અપમાન કરે ન અપમાન કરે, ક્રોધ કરે એની અમે ક્રોધ કરે, દ્વેષ કરે એની અમે દ્વેષ કરે. આ તો એક સામાન્ય પરિણામ સંસારી જીવના છે. હવે આ દ્વેષ કરે છતાં અદ્વેષ પરિણામે જો વર્તે તો એને વિચારવાની જગ્યા થાય કે કાંઈક વાત બીજી છે. આપણે દ્વેષ કરીએ છીએ ને એ તો આપણી સાથે પ્રેમથી વાત કરે છે, ઉલટા એનો વ્યવહાર તો ઘણો સારો છે. વ્યવહાર આપણે બગાડીએ છીએ એ બગાડતા નથી, એનો વ્યવહાર પ્રેમ ભર્યો વાત્સલ્ય ભર્યો એને વિચારવાને માટે ઉભારી જવું પડે. કોઈ વખત
કોઈ મહાન ગુરુ મળ્યા લાગે
એને કોઈ સત્પુરુષ મળ્યા લાગે, નહીંતર આવું બને નહીં. સાધારણ રીતે તો આવું બને જ નહીં. જંગલી પ્રાણી છે, સૂક્ષ્મ ઓછો છે તો એ છાપડી છે, નિરાશ છે, શાંતિની મૂર્તિ છે, શાંત રસની પ્રતિમા છે. મુનિરાજ તો
શાંત રસની પ્રતિમા,
શાંત રસની પ્રતિમા જ છે એ તો, જેવી જીન પ્રતિમા છે એવી પ્રતિમા છે. આચાર્ય એવું કાયમ થઈને જીનમાં જીનેન્દ્રમાં એમાં કાંઈ ફેર જ નથી, ફેર જોવે એ જળ બુદ્ધિ છે એવી શાંત રસની પ્રતિમા છે. એ જંગલી પ્રાણી હોય તો એક વાર ભોરાઈ જાય, કોઈ ઉદય હોય તો ફાડી ખાય તો કાંઈ વાંધો નથી, એ ઉભો રહી જાય તો એના ખાતર ને ફાડી ખાય તો આપણે કઈ લેવા દેવા નથી. નિરાજના શરીરને ફાડીને ખાય અને આયુષ પૂરું થઈ જાય, તો પૂરું થવાનું હતું એ નિમિત્તે એ જ પ્રકારે પૂરું થવાનું હતું પૂરો કર્મ. તો પોતે ભિન્ન પડ્યા એને હિસાબ કિતાબ શું, મારે તમારા ઘરનો હિસાબ કિતાબ રાખવાની શું જરૂર કે તમે કેટલા ખર્ચો છો ને કેટલા કમાવો છો. શાંત થવા માટે તો આ વાત છે, જે શાંત થવા નીકળ્યા છે એને તો આ શિખામણ છે કે તમારે અદ્વેષ ભાવે
વાત્સલ્ય ભાવ કયા આધારે કયા આધારે જોઈએ
એવું છે કે ધર્મ વાલો છે કે નહીં. આ જીવને જો ધર્મ વાલો હોય તો એને સાધર્મી વાલા અને વાત્સલ્ય એના ઉપર આવેલા જ્ઞાન, એને સાધર્મી ઉપર વાત્સલ્ય નથી આવતું એનો અર્થ કે એને પોતાને ધર્મ વાલો નથી. આમ વાત છે, છેડો તો અહીંયા જે દે છે એ વાતનો છેડો તો અહીં સુધી જ આવે. આ જીવ જો વાત્સલ્ય નથી રાખતો તો એનો અર્થ એમ છે કે એને ધર્મનો વાલો નથી. જે ધર્મનો ઈચ્છુક જીવ છે, ભલે એ ધર્મી ન હોય અત્યારે, પણ ધર્મનો ઈચ્છુક તો છે ને, તો એની ધર્મેચ્છાને અનુમોદ ના મળે એમ કરે તો
બરોબર.
સમ્યક દર્શન નું અંગ છે, સમ્યક દર્શન રૂપી ધર્મ નું અંગ છે, શ્રદ્ધાનું અંગ છે. આપણે લોકો તો મૂળ વિચારવા જેવો વિષય છે, ગંભીરપણે વિચારવા જેવો, જ્યાં સુધી આપણા મનથી સમાજને લાગે વળગે છે ત્યાં સુધી આપણા માટે અને એના માટે આપણે દાખલો આ લોકો લઈએ છીએ શ્રીમતીના
કે ભલે તત્વજ્ઞાનમાં એ લોકો આપણા જેટલા અધ્યયન કરવા વાળા કે વાતચીત કરતા કે સમજણ કરવા વાળા ઉઘાડવાળા ન હોય, માત્સલ્ય તો એનું અનુકરણીય છે. આપણા લોકોએ સરળતા, વાત્સલ્યતા, વિનય એમને જાણું તો પેલા પછી કર્યું ને આદરની વાત કરવા ધર્મેશભાઈ તો કહી દીધું પછી એવું તો ખરી ને વ્યવહાર કર્યો કાંઈ વાંધો નહીં થાય જે થઈ માટે અને પછી શું સવાલ છે હા પછી બહુ એવી રીતે કાળજી વાળવા અનુચિત વ્યવહાર કોઈના પ્રત્યે ન થાય એના માટે ઘણી કાળજી થાય. પાંડવોએ મહાભારતનું યુદ્ધ જીત્યા પછી યજ્ઞ કર્યો તો અશ્વમેધી નાનપણમાં માટે લાગ્યો પછી એની અંદર તો મોટો ધર્મનો ઉત્સવ કહેવાય યજ્ઞ એટલે એટલે રાજા મહારાજાઓ અને સગા સંબંધીઓ અને પ્રજાને બધા એને જમવાનું હોય એ મોટા રસ્તો શું બધા જમી લે પછી જે એઠવાડ પડ્યો હોય એને વાળવા માટે શ્રી કૃષ્ણ પોતે પામણી લઈ અને એઠવાડ વાળવા નીકળે છે. ત્યાં સાધમીની એઠ પડી છે એવું મળે નથી. એટલે શું એનો અર્થ કે મને આ ધર્મ અને ધાર્મિક પ્રસંગે એટલી બધી ભક્તિ છે કે હીણામાં એવું કામ કરવા હું તૈયાર છું, નીચામાં નીચાના કામની ડ્યુટી હું સંભાળે વિનય માટે કથાનું વિનય ઈચ્છે છે તમારા સ્મિત પાછો એકાનું માન ને તમારા સ્મિત પાછી મનુષ્ય યથોચિત વિનય તમારો ચરણ સ્પર્શ વંદન કરીને ચરણ સ્પર્શ કરીએ નાની છે એનું નામ એમને માન અપમાનનો કોઈ ગણતરી નહોતી એ એનું નામ છે. ગુરુદેવ લીધું કે સોગાનીજી પ્રત્યે કે અમારા વંદન તમને પહોંચશે એનો અર્થ એમને પહોંચશે માન અપમાનની અમે કોઈ અમારે આમાં કોઈ ગણતરી નથી. અમારાથી પૈમાન અમે એમના ગુરુની એમના શિષ્ય એમને જાહેર રીતે કહ્યું કે અમારા ગુરુ છે. સોગાનીજીએ તો જાહેર નથી કરી માણસ માનની ગણતરી એ અણસમજણમાં અને અજ્ઞાન બુદ્ધિમાં જ્ઞાન કોઈ પ્રશ્ન નથી, ગણતરીનો કોઈ વિષય નથી. ત્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં એમ જ પરિણામ કુદરતી આવે, લાવવાનો લાવતા નથી, કુદરતી એમ જ પરિણામ. બીજા સાધુ વિશે તમારે કાંઈ કહેવું કર્તવ્ય નથી એટલે તમે કોઈ બીજાની ચર્ચા ન કરતા. ફલાણું આમ કરે છે એને તમે કેમ કાંઈ કહેતા નથી, ફલાણા શિથિલાચારી છે એને કેમ તમે કાંઈ ન કીધું, એ તમારે ચર્ચા કરવી નહીં. સમાગમમાં આવ્યા પછી પણ કાંઈ ન્યૂનાધિકપણું તેમના ચિત્તમાં રહે તો વિક્ષેપ પામવો નહીં. એ પણ મળવા આવે અને ન સમજે આવડી કરીને બેસી જાય, સમજવા માગે નહીં, સમજે જ નહીં, સમજવા એવી વાતે ન સમજે કઈ પણ વિક્ષેપ ન કરો. જોતા નથી પાકી એનો કારણ વિચારો દુઃખી થાય છે, કરુણાને પાત્ર છે, દુઃખી થાય છે એ કરુણાને પાત્ર છે. તેમના પ્રત્યે બળવાન અદ્વેષ ભાવના એ વર્તણું એ જ સ્વધર્મ છે. અમારો ધર્મ તો એ છે બળવાન તને અદ્વેષ ભાવનો
દેવાદિદેવ સિદ્ધિ મંગલ ભગવાન નો જય હો. પરમ કૃપાળો શ્રી કહાન ગુરુદેવ નો જય વિંદ્રાતિ કંપા જય.